સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 2/4/2015. વચનામૃત પરથારો નીલકંઠ ચરિત્ર.
અને એવી રીતે ભક્તિ ધર્મ જે તે દિવ્ય ગતિને પામીને પછી દિવ્ય દેહે કરીને નિરંતર તે શ્રીહરિની પાસે રહેતા હવા, તે વાર પછી તે શ્રીહરિ જે તે પોતાના જે સંબંધી તેને પૂછ્યા વિના જ નિત્ય સ્નાનને મિશે કરીને તીવ્ર વૈરાગ્યના વેગ થકી પોતાના ઘરનો ત્યાગ કરીને પોતે એકલા જ ઉત્તર દિશાને વિશે તપ કરવા સારું ચાલી નિસરતા હવા. તે પોતે કેવા છે તો બહિર્વાસે સહિત જે કૌપિન તેને ધારી રહ્યા છે, ને મૃગચર્મ ધાર્યું છે, ને પલાસનો દંડ ધાર્યો છે, ને શ્વેત એવું જે યજ્ઞોપવિત તે ધાર્યું છે, ને કંઠને વિશે તુલસીની બેવડી માળા ધારી છે, ને ચાંદલે સહિત જે ઉર્ધ્વ પુંડ્ર તિલકનું ચિહ્ન તે ધાર્યું છે, ને મસ્તક ઉપર જટાને ધારી રહ્યા છે, ને કેડને વિશે મુજની મેખળા ધારી છે, ને હાથને વિશે જપમાળા, કમંડળું, ભિક્ષાપાત્ર ને જળગરણું એટલા વાનાને ધારી રહ્યા છે, ને શાલગ્રામ ને બાલમુકુંદનો જે બટુઓ તેને ગળાને વિશે ધારી રહ્યા છે, ને ચાર સારનો જે ગુટકો તેને ખભાને વિશે ધારી રહ્યા છે, એવા વેશને ધરતા થકા શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે સરયું નદીને તરીને ઉત્તર દિશામાં જતા હવા. તે ચાલતે ચાલતે કેટલેક દિવસ કરીને હિમાલય પર્વતની તલાટીમાં જે એક મહામોટું વન આવ્યું તેને પામતા હવા. પછી ત્યાંથી ચાલ્યા તે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતને પામ્યા, ને તે પર્વતને વિશે ચાલતા થકા કેટલેક દિવસ કરીને મુક્તનાથ પ્રત્યે આવીને ઉગ્ર તપ કર્યું, ને તે તપે કરીને સૂર્યનારાયણ પ્રસન્ન કરતા હવા, ને ત્યાં કેટલાક માસ રહીને પછી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા. તે હિમાલય પર્વતની તલાટીમાં એક મહાઘોર વન આવ્યું તેને વિશે 12 માસ સુધી વિચરતા હવા. પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે વનને વિશે વડના વૃક્ષ તળે બેઠા ને તપને કરતા એવા જે ગોપાળ યોગી તેને દેખતા હવા, ને તે યોગી પાસે રહીને અષ્ટાંગ યોગને શીખતા થકા 1 વર્ષ સુધી રહ્યા, ને તે યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સિદ્ધ ગતિને પમાડતા હવા. અને પછી ત્યાંથી ઉત્તરમુખે ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે આદિવારાહ નામે જે તીર્થ તેને પામ્યા, અને ત્યાંથી ચાલ્યા તે બંગાળ દેશને વિશે સીરપુર નામે જે શહેર તેને પામતા હવા. અને તે શહેરનો રાજા સિદ્ધવલ્લભ નામે મહાધાર્મિક હતો, તેણે પ્રાર્થનાને કર્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ચોમાસાના 4 મહિના સુધી ત્યાં રહેતા હવા, અને તે શહેરને વિશે કાળી ને ભૈરવ તેના ઉપાસક ને સિદ્ધપણાનું છે અભિમાન જેમને, એવા જે અસુર તેમના મદને હરતા હવા, અને પોતાનો સેવક જે ગોપાળદાસ નામે સાધુ તેની અસુરના અભિચારી થકી પોતાને સામર્થ્ય કરીને રક્ષા કરતા હવા, અને વળી તે શહેરને વિશે વેદશાસ્ત્ર પુરાણનો ભણેલો એવો તૈલંગ દેશનો કોઈ બ્રાહ્મણ હતો, તેણે તે રાજા થકી હસ્તી આદિકનું મહાદાન લીધું, તેણે કરીને તે ગૌરવર્ણ હતો પણ શ્યામવર્ણ થઈ ગયો. પછી તે બ્રાહ્મણ પોતાના પાપની શાંતિને અર્થે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને શરણે આવ્યો, તેને પોતાના સામર્થ્ય કરીને તે પાપ થકી મુકાવ્યો, ત્યારે કાળો મટીને પ્રથમના જેવો ગૌરવર્ણ થતો હવો. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે જે તે કામાક્ષી દેવીને સમીપે કોઈક ગામ હતું તેને પામ્યા, ને તે ગામમાં મહાકાળીનો ઉપાસક એક બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણ પોતાના ગામમાં જે કોઈ સાધુ તથા બ્રાહ્મણ તીર્થવાસી આવે તેને અભિચારી કરીને જીતીને પોતાના શિષ્ય કરે એવો અભિમાની હતો. તે આવીને શ્રીહરિને ઉપર પોતાનું જંત્રમંત્ર અભિચાર સંબંધી જે ઘણું સામર્થ્ય તેને કરતો હવો, પણ તેને કરીને પોતે કાંઈ પરાભવ પામ્યા નહીં, ને પોતાને સામર્થ્ય કરીને તે બ્રાહ્મણનો સમગ્ર મદ ઉતારીને પોતાના આશ્રિત કરતા હવા. પછી શ્રીહરિ જે તે ત્યાંથી ચાલ્યા થકા 9 લખા પર્વતને પામ્યા, જે 9 લખા પર્વતને વિશે 9 લાખ સિદ્ધના સ્થાનક છે, ને 9 લાખ ઠેકાણે અગ્નિની જ્વાળા નિસરે છે તથા પાણીના કુંડ છે, તે પર્વતને વિશે રહ્યા જે સિદ્ધ તેમને પોતાનું દર્શન આપીને તે પર્વતથી ઉતર્યા તે બાળવા કુંડ નામે તીર્થ તેને પામતા હવા અને ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ તે ગંગાસાગરના સંગમને પામીને ત્યાં સ્નાન કરીને પછી તે સમુદ્રની ખાડીને વહાણમાં બેસીને ઉતર્યા ને કપિલાશ્રમને પામતા હવા ને ત્યાં નિત્યે કપિલજીના દર્શન કરતા થકા એક માસ સુધી રહ્યા અને પછી ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પ્રત્યે ગયા ને ત્યાં કેટલાક માસ નિવાસ કરીને પૃથ્વીના ભારરૂપ એવા જે ઘણા કસૂર તેમને પરસ્પર વૈર કરાવીને યુદ્ધે કરીને નાશ કરાવી નાખતા હવા પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે ત્યાંથી દક્ષિણ દિશા પ્રત્યે ચાલ્યા તે આદિકુર્મ નામે જે તીર્થક્ષેત્ર તેને પામ્યા ને પછી ત્યાંથી મહામન્ય વિશે ચાલતા થકા માનસપુરને પામ્યા અને તે પૂરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાનો આશ્રિત થયો ને તે રાજા દ્વારે અસુરનો પરાભવ કરાવતા હવા અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે વેંકટાદ્રીને પામ્યા ને ત્યાંથી શિવકાંચી ને વિષ્ણુકાંચીને પામ્યા અને ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રમાં જઈને બે માસ સુધી રહેતા હવા ને ત્યાં વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિશે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપે કરીને ત્યાગ કરાવતા હવા પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને ને સમુદ્રને વિશે સ્નાન કરીને નિત્ય રામેશ્વર મહાદેવના દર્શન કરતા થકા બે માસ સુધી ત્યાં રહેતા હવા અને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદર રાજ નામે જે વિષ્ણુ તેના દર્શન કરીને ત્યાંથી ચાલતા થકા માર્ગને વિશે એક ઘોર વન આવ્યું તેમાં પાંચ દિવસ સુધી ચાલ્યા પણ કાંઈ અન્ન જળને ન પામ્યા પછી છઠ્ઠે દિવસે મધ્યાહ્ન સમયે વનમાં એક કૂપ આવ્યો તેમાંથી કમંડળું કરીને જળને કાઢીને સ્નાન કર્યું ને પછી વડના વૃક્ષતળે બેસીને પોતાનો નિત્યવિધિ કરતા થકા શાલગ્રામની સેવા કરવા લાગ્યા ત્યારે તે શાલગ્રામને પાત્રમાં મૂકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડ્યું તે જેટલું પાણી રેડ્યું તેટલું શાલગ્રામ પી ગયા તે એમ કરતા કરતા પાંચ સાત કમંડળુ રેડ્યા તેને પી ગયા પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાલગ્રામને ચંદનાદિ કે કરીને પૂજતા હવા અને એમ વિચાર કરવા લાગ્યા જે શાલગ્રામને આટલી તરસ લાગી ત્યારે ભૂખ પણ હશે ખરી પણ આપણી પાસે કાંઈ નૈવેદ્ય ધર્યાનું નથી માટે વિષ્ણુને શું જમાડીએ એમ વિચાર કરે છે તેટલામાં શિવજી ને પાર્વતી તે પોઠિયા ઉપર બેસીને કાપડીને વેશે ત્યાં આવીને પ્રથમથી જ ઊભા હતા તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાલગ્રામની પૂજા કરતા જોઈને તેમને સાથવો ને મીઠું આપતા હવા પછી તે સાથવાને જળમાં ચોળીને ને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા ને ત્યાં રહી જે રામાનુજાચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા ને ત્યાંથી પદ્મનાભ ગયા ને ત્યાંથી જનાર્દન ગયા અને ત્યાંથી આદિકેશવ નામે જે વિષ્ણુ તેના દર્શન કરીને ત્યાંથી મલયાચલ નામે જે કુલગીરી તેને પામતા હવા અને ત્યાં સાક્ષી ગોપાળ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા પાંચ દિવસ રહેતા હવા અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા બે માસ સુધી રહેતા હવા પછી વિઠ્ઠલનાથને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામીને દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિકપુર પ્રત્યે આવ્યા ને ત્યાં ત્ર્યંબકેશ્વરના દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઉતરીને મહી નદીને પામ્યા ને મહી નદીને ઉતરીને તથા સાબરમતી નદીને ઉતરીને ને ભાલ દેશને ઉલ્લંઘીને ભીમનાથ આવતા હવા ને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીના દર્શન કરીને પંચતીર્થો કરતા કરતા માંગરોળ બંદરમાં આવતા હવા એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રી હરિકૃષ્ણ ભગવાન તે જે તે જે જે તીર્થમાં પોતે ગયા તે તે તીર્થને વિશે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા અને તે તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાના દર્શન આપીને તથા તેમનું અન્ન જળાદિ ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા, અને પછી ત્યાંથી ચાલ્યા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી, તે જે તે સંવત 1856ના શ્રાવણવદી છઠને દિવસ લોજપુરમાં આવતા હવા, અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રી રામાનંદ સ્વામી, તેના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા, અને તેમને સાધુ લક્ષણે યુક્ત એવા શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા, અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણું ગામ, તેમાં રહ્યા જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ, તેના ઘરને વિશે વિરાજમાન એવા જે શ્રી રામાનંદ સ્વામી, તેના દર્શન સંવત 1856ના જ્યેષ્ઠવદી દ્વાદશીને દિવસ કરતા હવા. તે સ્વામી કેવા છે તો ગૌરને પુષ્ટ મૂર્તિ છે જેની એવા છે, ને શ્વેત વસ્ત્ર પહેર્યા છે, ને નૈષ્ઠિક બ્રહ્મચારીના વિષને ધરી રહ્યા છે એવા જે સ્વામી, તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને ને મળીને સ્વામીને પાસે બેસતા હવા. પછી તે સ્વામી જે તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને જોઈને બહુ આનંદ પામતા હવા, ને તેમનું જે સર્વે વૃત્તાંત તેને પૂછતા હવા. પછી તે શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન, કુળ, માતા, પિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા, તથા પોતાનો જે વૈરાગ્ય, તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો, તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા, તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી, તથા પોતે જેમ અષ્ટાંગ યોગ સાધ્યો, તથા પોતે જેમ તીર્થયાત્રા કરી, તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ, તેનો પોતે જેમ પરાજય કર્યો, એ આદિક જે સર્વે પોતાનો વૃત્તાંત તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા. ત્યારે તે વાર્તા સાંભળીને સ્વામી જે તે અતિશય પ્રસન્ન થયા, ને શ્રી નીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે, હે બ્રહ્મચારી, તમે તો અમારા છો, કેમ જે તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગક્ષેત્રને વિશે અમારા થકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા, ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુજનને ધર્મ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કૌશલ દેશમાં રહ્યા હતા, તે ધર્મના તમે પુત્ર છો, ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો. એવી રીતના જે સ્વામીના વચન તેને સાંભળીને શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે અતિશય પ્રસન્ન થયા થકા તે સ્વામી પાસે રહેતા હવા. પછી સંવત 1857ના કાર્તિક સુધી એકાદશીને દિવસ તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા, ત્યારે તે સ્વામીએ સહજાનંદ એવું પોતાનું નામ ધર્યું, તથા બીજું નારાયણ મુનિ એવું નામ ધર્યું. પછી પોતે અતિશય પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા. પછી તે સ્વામી જે તે સર્વસાધુ ગુણે સંપન્ન ને અતિ સમર્થ એવા જે નારાયણ મુનિ, તેને જોઈને અને પોતાની જે ધર્મધૂર તે નારાયણ મુનિને સોંપીને પોતે સંવત 1858ના માક્ષર સુધી 13ને દિવસ દેહત્યાગ કરીને પાછા બદ્રિકાશ્રમને વિશે જતા હવા, ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા.
સ્વામીની વાતુ પ્રકરણ 10 સર્વદેશી સમજણ
વાત 26મી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જેટલા વિષય ભોગવ્યા તે ચાલ્યા ગયા, કોઈ વાતે પૂરું થાય તેમ નથી, માટે ધીરે ધીરે મોહના મૂળ ઉખાડી નાખવા. પશુ પક્ષી સર્વ પોતાના સંબંધીનું જ પોષણ કરે છે, તે શું જે જીવ માત્રને દેવમી માયાનો મોહ થયો છે તે ભગવાનમાં ન જોડાય ને સંબંધીમાં જોડાઈ જાય, પણ સંબંધી તો કેવા છે.
મિલે જો ઠગમગ માહી મિત્ર કરી તાકુ માને, કહે હમ તુમારે શરણ વેહી ધન શરણ વિચારે, દગાબાજ બે દર્દ ગરે મત ફાંસી ડારે, સબ અંધ અંધ પીછે કુપ પરે કે પચી મરે, જનમ કુંદ મોહ નિશિમે સકળ સદગુરુ બિન ભટકત ફિરે.
વાત 27મી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જોગ મળવો પણ બહુ દુર્લભ છે, તે ખેડૂને ઉભેળો પડે તો ત્રીજે વર્ષે ઠેકાણે પડે, ને આ તો દિન પ્રત્યે ત્રણ વાર ઉભેળો પડે છે. વાત 28મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, આ સમાગમમાં ઘડીક બેઠા હોઈએ તો તેનું ફળ કોટી કલ્પે નાશ ન પામે, ને સંસારમાં કોટી કલ્પ રહેતા પણ નાશ થઈ જાય. હરણને જાંજવાના જળ સાચા મનાય છે, પણ મનુષ્યને સાચા નથી. તેમ આપણે સર્વ ભગવાનના ભક્ત છીએ, ને ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય ભાવ નથી તો માયાને તરી જાશું. પણ વિમુખને તો સદા અંધારું છે, તે શું છે? ભગવાન ને સંતને વિશે મનુષ્ય ભાવ કલ્પે છે. વાત 29મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, સંવંત 1918ના ભાદરવા સુધી દસમને દિવસે સ્વામીએ વાત કરી છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ એ ચાર પ્રકારની વાતું છે, તેમાં જેવા જેવા અધિકારી તેવી તેવી વાતું.
આત્યંતિકી મુક્તિ ને મૃત્યુ હાસ,
એ વાત તો નોખી જાણવી.
અહો બકીયમ સનકાલ કૂટમ જિગાંસયા પાય ધપ્ય સાધ્વી લેવે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુમ શરણમ વ્રજેમ.
ઉતનાએ ભગવાનને મારવાની ઈચ્છાથી દૂધરૂપી ઝેરનું સ્તનપાન કરાવ્યું, તો પણ ભગવાને જશોદાના જેવી ગતિને પમાડી. માટે એવો બીજો કોણ દયાળુ છે જે તેની શરણે જઈએ? પણ જો એમ હોય તો ભગવાનના ઘરમાં જ અંધારું ઠર્યું, એમ હોય નહીં એ તો મહિમા કહેવાય. માટે ભગવાનને ભક્તિએ કરીને ને સેવાએ કરીને રાજી કરવા. ભગવાનને વેર ભાવે ભજે છે તે તો દૈતનો રાજા થાય છે. વાત 30મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, એક જણ માંગરોળ ગયો, તેણે હરિજન આગળ કપટ કર્યું, તે વસ્ત્ર પ્રસાદીના કહીને આપ્યા ને પગલા લીધા. એક જણ તો મનમાં સંકલ્પ કરે છે જે ક્યારે ગુરુ ગુજરે ને પગલા હાથ આવે એવી સેવા ન કરવી. વાત 31મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી કે ભગવાનમાં હેત અને મહિમા અંતરમાં હોય તો જે પદાર્થ આડું આવે તેને કાપી નાખે. ઝીણાભાઈ ગઢડે આવ્યા હતા ત્યાં ઘરે તેડાવ્યાના કાગળ આવે તે બધા પથારી હેઠે ઘાલી રાખે, પણ વાંચે નહીં, કારણ કે વાંચે તો ખેદ થાય ને ઘરે જવાના સંકલ્પ થાય એટલે વાંચતા નહીં. પછી મહારાજ ઉપર કાગળ આવ્યો જે ઝીણાભાઈ ત્યાં છે કે નહીં, એમ ઘણાએ કાગળ લખ્યા પણ એકેના જવાબ નથી. તો ક્યાં છે તે લખશો. મહારાજે ઝીણાભાઈને પૂછ્યું જે તમારે ઘરેથી કાગળ આવે છે, તો કે હા મહારાજ, પણ મેં વાંચ્યા નથી, મારી પથારી હેઠે રાખી મૂકું છું. ત્યારે મહારાજે પૂછ્યું કેમ વાંચ્યા નથી, તો કહે એ વાંચ્યું તો ઉદ્વેગ થાય, ઘેર જવાના સંકલ્પ થાય ને સમાગમનું સુખ આવે નહીં, તે સારું વાંચ્યા નથી. એમ ઝીણાભાઈ મહારાજ પાસે રહ્યા પણ વ્યવહાર સંભાળ્યો નહીં. લાડીલા થાને ખમા એ હેતના કીર્તન ઝીણાભાઈના અંગના છે એમ મહારાજે કહ્યું હતું. ભુજવાળા દેવરામભાઈને તેમની સ્ત્રી ગુજરી ગયેલ, તેનું નદીમાં સ્નાન કરાવ્યું, ત્યારે દેવરામભાઈએ કહ્યું જે બીજું હોય તો કહો, એટલે ભેળા ભેળું નાહી નાખીએ. એવી આત્મનિષ્ઠાના જ્ઞાનવાળા હતા. માટે ભગવાનમાં જોડાય તો આત્મનિષ્ઠા સેજે આવી જાય. પીપળાવના પ્રભાશંકર પરણવા જતા હતા ને મહારાજનો કાગળ વર્તાવ બોલાવવાનો આવ્યો, એટલે જાન જાતી હતી તો પણ ગાડેથી ઉતરીને ચાલી નીકળ્યા, ને મા બાપને કહે જે જાન તો ફરીથી જોડાશે, પણ મહારાજની આવી આજ્ઞા પાળવાનું ફરીથી ન મળે. એમ એવા હેતવાળાને રાખ્યા વિનાની આત્મનિષ્ઠા રહે છે, તે જુઓ ને તેને કાંઈ વળગ્યું જ નહીં. માટે છેલ્લા પ્રકરણના પહેલા વચનામૃતમાં ઝીણાભાઈ દેવરામ ને પ્રભાશંકરને જ્ઞાનના અંગવાળા કયા છે, પણ એ આત્મનિષ્ઠાના જ્ઞાનવાળા. તે ભગવાનમાં હેતનું જ્ઞાન પણ સર્વોપરી સ્વરૂપ નિષ્ઠા નહીં. કેમ જે ઝીણાભાઈ શ્વેતદ્વીપમાં ગયા એ વાત ભક્ત ચિંતામણીમાં પ્રસિદ્ધ છે. તે જોતા એમ જણાય છે જે જગત મિથ્યા અને આ લોકના સુખ દુઃખમાં ન લેવાય એવા સાંખ્ય જ્ઞાનવાળા છે, પણ મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠાનું જ્ઞાન નહીં. વાત 32મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, પ્રથમ જયારે અવસ્થાનું વિવરણ કરતા ત્યારે પર્વતભાઈએ મયારામ ભટ્ટને કહ્યું, જે તારી તુરિયા તો અમારે જોડે કચરાય છે, માટે તું તુરિયા તુરિયા શું કરે છે? આ કઈ પંથાક્યાની વાત નથી, આ તો ભગવાન પુરુષોત્તમની વાતો છે. એક બાવે મહારાજની ઘોડીની સરક જાલીને પૂછ્યું, જે સ્વામિનારાયણ તમે ક્યું પંથ ચલાયા? ત્યારે મહારાજ કહે, અમે પંથ ચલાવ્યો નથી. બ્રહ્માનંદ સ્વામી તરફ હાથ કરી કહ્યું, જે આ જાડે બાવે ચલાવ્યો છે. એટલે બાવે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, જે ક્યું પંથ ચલાયા? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પાછળ સુરા ખાચર આવતા હતા તે તરફ આંગળી ચીંધીને કહ્યું, જે ઓલ્યા મોટા પાઘડાવાળે પંથ ચલાવ્યો છે. પછી બાવે સુરા ખાચરની ઘોડીની સરક જાલીને પૂછ્યું, જે ક્યું પંથ ચલાયા? ત્યારે સુરો ખાચર ઘોડેથી હેઠે ઉતર્યા ને મહારાજ જરા આગળ ગયા એટલે સરક બેવડી કરીને બાવાને મારતા જાય ને કહેતા જાય, જે યું પંથ ચલાયા? ત્યારે બાવો કહે, રામજી રામજી, એમ બે ત્રણ વાર સરક મારી. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, જુઓ સુરો ખાચર પંથ ચલાવે છે. વાત 33મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, જેટલું દેહ ઇન્દ્રિયોનું ગમતું થાય એટલું ભૂવો ને ભગોત જેવું છે, પણ સાચા સુરા હોય તે કોઈના દોર્યા દોરાય નહીં. એક સગાળ નામનો કાઠી હરિભક્ત હતો, તે મુક્તાન સ્વામી ભેળો સમાગમ કરવા માટે જતો હતો. પછી તેની સ્ત્રીએ કોષ ઉગામીને કહ્યું, જે પાછો વળ, નિકર મારું છું. એટલે તરત પાછો વળ્યો, એમ માયા જીવને વાળે છે. વાત 34મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ગામમાં ન રહેવાય, નાતમાં ન રહેવાય, ને ખરેખરું જ્ઞાન થાય તો ઇન્દ્રિય અંતકરણ પણ નોખા પડી જાય. જેવી નિષ્ઠા હશે તેવી પ્રાપ્તિ કરાવશું. લીમડે તો લીંબોળીઓ જ લાગે, તેમ જેવી નિષ્ઠા એવી પ્રાપ્તિ. માટે જેવું રૂપ છે તેવું સમય સ્ફૂરશે. હૈયામાં વિષય ભર્યા છે તો બીજું ક્યાંથી થશે? હૈયે હોય તેવું હોઠે આવે. રૂના ભાવ બહુ ચડી ગયા એટલે એક વાણિયો ગામડે રૂનું સાટું કરવા ગયો, પણ તરસ ઘણી લાગી હતી તેથી બીજા વાણિયાને ત્યાં પાણી પીવા ગયો ને કહે, જે ભાઈ રૂ પા. ત્યારે તે વાણિયો સમજ્યો, જે રૂના ભાવ ચડ્યા હશે ત્યાં લેવા આવ્યો છે. પછી તેને બેસાડીને એક જણે ટાઢું પાણી પાવા માંડ્યું ને વાતે ચડાવ્યો. બીજો ગામમાં ગયો ને તેણે બધું રૂ સાટવી લીધું ને વાણિયો પછી ગયો એટલે ન મળ્યું. તેમ જીવમાં જે હોય તે બહાર નીકળી આવે. જે ડુંગળી ખાય તેને એલચીના ઓડકાર ક્યાંથી આવશે? વાત 35મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આપણે બંધાણ છે તો આડું આવીને ઊભું રહે છે, તે શું છે? ઊંઘ્યા વિના ન ચાલે. આત્મનિષ્ઠાને વૈરાગ તો શીખે ત્યારે આવડે. આજ્ઞાને ઉપાસના એ બે વાત રાખીને સત્સંગમાં પડ્યું રહેવું. વાત 36મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ખેતર ટોરાઈ ગયેલ હોય ત્યારે હળ ન ફાવે, પણ વરસાદ થાય ત્યારે ખેતરમાં હળ લાગે. એમ નિવૃત્તિએ જેવી વાત થાય તેવી સમય આમાં ન થાય. વાત 37મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સંવંત 1918ના ભાદરવા સુધી એકાદશીને દિવસે સ્વામીએ પ્રભાતમાં વાત કરી, જે મનુષ્ય નિર્વિષયી હોય પણ સર્વક્રિયામાં સ્મૃતિ રાખે એવા ન મળે. એવી શાળા હોય ને કહેનારા નિરંતર હોય તો વિષયની સ્મૃતિવાળાને પણ ભગવાનની સ્મૃતિ રહે, પછી આવી શાળા ઉઠી જશે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 26. માયા. શ્રીહરિએ માતાને ઉપદેશ આપતા કહ્યું, ભગવાનની માયા સૌ લોકને મોહ પમાડી સંસારમાં ભટકાવે છે. જે ભગવાનને શરણે જાય છે તે તેમની માયાને તરે છે. બીજો કોઈ કોટી સાધને કરીને પણ તરતો નથી. ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં સંતોને વાત કરતા શ્રીહરિએ કહ્યું, સત્સંગ તો સૌ કરે છે, પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગવૃદ્ધિ પામે છે. અમારો જેણે આશ્રય કર્યો છે તેમાં માયાના ગુણ રહેવા નહીં દઈએ. એવા શુદ્ધ કરીશું કે ફરી તે અશુદ્ધ જ ન થાય. શુદ્ધ કરવા માટે જ અમે નિયમ ધર્મ પડાવીએ છીએ, સંતોના પ્રકરણ ફેરવતા રહીએ છીએ. શ્રી હરિએ મુક્ત મુનિને ભોજન લેતા વાત કરી, જીવને અનંત જુગથી માયાનું બંધન વળગ્યું છે, તેને માયાથી મુક્ત કરવાનું તાન ભગવાન અને ભગવાનના સંતને છે. સ્થાવર, જંગમ સર્વત્ર માયાનો પ્રભાવ પ્રગટ જણાય છે. તેમાં માયા પાર ચૈતન્ય અણુ અણુમાં દિવ્ય રૂપે વ્યાપીને રહ્યું છે. એ અમાયિક હોવાથી જ્ઞાન ચક્ષુ સિવાયના કોઈ તેને ક્યારેય દેખી શકતા નથી. જેમ શેરડીના સાંઠામાં રસ, ગોળ, મિસરી અને સાકર ગુપ્તપણે રહ્યા છે, તે જ્ઞાની જન જાણે છે, અને જેની જેવી રુચિ તેવું ફળ તે શેરડીમાંથી મેળવે છે. તેમ બંધન અને મોક્ષ બંને ગુણ માયામાં છુપાયા છે. જેવો ગુણ સેવે તેવું ફળ તે પામે છે. માયામાંથી છૂટવા ભગવાન તેને મનુષ્ય તન આપે છે. તેમાં પણ જે અજ્ઞાની રહે છે તેને પાપીઓમાં પણ પાપી જાણવો. મૂલેન્દ્ર રૂપને શ્રીહરિએ કહ્યું, માયા અકળ અને અરૂપી છે, તેમાં અનંત સુખ દુઃખ ભર્યા છે. સત અને અસત રૂપે તે કહેવાય છે. જડ, દુઃખ અને મિથ્યા તેનું નામ છે. અનંત બ્રહ્માંડ તેને વશ છે. આવરણને વિક્ષેપ અનંત પ્રકારના તેમાં રહેલા છે. સંકલ્પ વિકલ્પ, અહમ મમત્વ અને અપાર હર્ષ શોકને તે કરાવનારી છે. મહાપ્રલય સુધી તે રહેનારી છે. પછી ભગવાન તેને અક્ષરમાં લીન કરી દે છે, અને જ્યારે બ્રહ્માંડ રચવાની ઈચ્છા કરે છે ત્યારે તે દીઠામાં આવે છે. મૂળ પુરુષ સહિત તે ભગવાનના સંકલ્પ પ્રમાણે કરે છે. ભગવાનના સંકલ્પથી માયા મૂર્તરૂપ ધરે છે ત્યારે તેના સંકલ્પ પ્રમાણે દેખાય છે, અને સંકલ્પ ન કરે ત્યારે જેમ બાજીગરના સંકલ્પમાં કંઈ દેખાતું નથી તેમ કાંઈ દેખાતું નથી. મનના સંકલ્પને આધીન માયાની પ્રવૃત્તિ નિવૃત્તિ છે. મૃત્તિકામાં કાંઈ ઘાટ દેખાતો નથી, પણ જે પ્રમાણે કુંભાર સંકલ્પ કરે તેવો ઘાટ બની આવે છે. તેમ ભગવાનને જેવું કાર્ય કરવું હોય તે પ્રમાણે સંકલ્પ કરે છે, અને તે પ્રમાણે કાર્ય થાય છે. સત્સંગમાં મોક્ષ માર્ગમાં જે વિપરીત મતિ તેનું નામ જ મૂર્તિમાન માયા છે. મેઘપુરમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, કલ્પવૃક્ષ ને ચિંતામણી શ્રેષ્ઠ ધન છે. તેમાં કલ્પવૃક્ષ છે તે હોય ત્યાં ને ત્યાં રહે, પણ આપણી ઈચ્છા પ્રમાણે સાથે આવે નહીં. ચિંતામણી સાથે આવે, પણ મર્યા પછી બંનેમાંથી કોઈ મોક્ષ માટે કામ લાગે નહીં. બંને હરિભક્તને વિઘ્ન કરે છે. ભગવાનના સામર્થ્યની દ્રષ્ટિએ સર્વે પદાર્થ નિર્જીવ છે, માટે ભગવાન વિના ક્યાંય ચોંટવું નહીં. શ્રીહરિએ તેરા ગામે રામનવમીનો ઉત્સવ કર્યો, અને સંતોને ઉદ્દેશીને વાત કરતા કહ્યું, માયાનો વેગ અપાર છે. તેણે નારદ જેવાને પણ મરકટ મુખા કર્યા છે. પરાશર, સૌભરી, ચ્યવન વગેરે ઋષિ તથા ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, શિવ વગેરે દેવને પણ વિઘ્ન કર્યું છે. હજારો માણસોને તોપે ઉડાવી દે તેવો સમર્થ હોય તો પણ મનનું કહ્યું માનતા તેને શરમ રહેતી નથી. આ દેહમાં જીવ વિનાનો જે સાજ માત્ર છે તે માયા છે. દારૂ અને અગ્નિ જુદા રહે ત્યાં સુધી ઉડે નહીં. તેમ બહુ લાજ મર્યાદા રાખતો હોય અને અપકીર્તિથી ડરતો હોય તેને મન લોપે નહીં. કાયાનગરમાં જીવ રાજા છે. ઇન્દ્રિયો અંતઃકરણ એની પ્રજા છે. રાજા પ્રજાને જો કબજે ન રાખે તો તે રાજા થઈ બેસે અને જીવ દુઃખી થાય. જીવ વિના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ કંઈ પણ સંકલ્પ કરવા શક્તિમાન નથી. જીવ ધારે તો તેને દાબીને વર્તી શકે, પણ જો દેહાદિકનું અયોગ્ય કહ્યું માને તો સત્સંગના સુખથી ભ્રષ્ટ કરે. મન કાફરમાં કાફર અને શેતાનોમાં શેતાન છે. જીવનો મિત્ર થઈને જીવને હેરાન કરે છે. સંત ક્યારેય મનનો વિશ્વાસ કરતા નથી. મુક્ત મુનિએ શ્રીહરિની વાત કરતા કહ્યું, શ્રીહરિ કહેતા, જે મનના કહ્યામાં વર્તે છે તેને માયા ગળી જાય છે. તે સત્સંગી હોય છતાં અભાવ લઈને પાછો પડી જાય છે. માટે સંતનો, હરિભક્તનો કે અમારો કોઈ અભાવ લેશે તો તે દિવસે દિવસે ક્ષય રોગી જેમ ઘટી જશે. સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રી હરિએ હરિજનોને કહ્યું, અમે બેઠા છીએ ત્યાં સુધી તો માયા અને અસુરનું લેશ પણ ચાલશે નહીં. વળી સંત સંતનું હિત કહેશે ત્યાં સુધી માયાનું જોર નહીં ચાલે. પણ એકબીજાની મોટપ દેખીને સહન નહીં કરે ત્યારે માયા અને અસુર પ્રવેશ કરશે. ઉપરથી તે પ્રીતિ રાખશે ને અંદરથી બહુ જુદા રહેશે. ગઢપુરમાં શ્રીહરિ હરિજનોને વાત કરવા લાગ્યા કે જેટલી કંઈ અમાયિક વાત છે તે સત્સંગમાં જ રહેલી છે, જેનાથી પ્રગટ મોક્ષ મળે છે. માઈક જનને આ વાત દેખ્યામાં આવતી નથી. માઈક જનોની સમજણ માઈક છે, જેની ગતિ જ ભૂચર જમીન પર ચાલવા પૂરતી હોય તે ગોચર ગતિ દિવ્ય આત્માની સમજ ક્યાંથી લઈ શકે. સૂર્યને વાદળું ઢાંકે તેમ આત્માને માયા ઢાંકી દે છે. તેને લીધે આત્માનું બળ હણાઈ જાય છે ને તે માયામાં લપટાય છે. જીવમાં ભગવાન સિવાય જેટલા ઘાટ થાય છે તે માયા છે. તે માયા ઓળખાતી નથી. હરિજનને જ્યાં સુધી જગતના ઘાટ છે ત્યાં સુધી અંતરમાં સુખ થતું નથી. જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર જેને હાથ લાગ્યું તે માયાનું આવરણ કાપે છે. શ્રીહરિએ જીવકન રૂપને વાત કરતા કહ્યું, જે ભગવાનને શરણે થયા છે તેને માયા લાગતી નથી. બીજાનો તો તે પરાભવ કરે છે. માયા અનીતિ કરાવે, સત્સંગી થયો તે અનીતિ ન કરે. શરણાગતને કાળ, કર્મ, માયા, યમદૂત તે પણ સ્પર્શ કરી શકતા નથી. તેને તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ શ્રીહરિ મળ્યા છે, તે જ સર્વસ્વ છે. ભગવાનના નિયમમાં સત્સંગના આશ્રિત વર્તે છે તેને માટે કર્મનું ફળ સાક્ષાત શ્રીહરિ પોતે છે. ગઢપુરમાં શ્રીહરિએ મુક્ત મુનિને કહ્યું, દ્રવ્યનો લોભી યથાર્થ વાત કરી શકે નહીં. દ્રવ્યને બંધનરૂપ દેખાડે પણ દ્રવ્યનો સંગ્રહ કરતો હોય તો તેની વાત નિર્જીવ હોય છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાન સ્વામી મહારાજની જય. તારીખ 8-9-94 મ્રિસોલ, સાંજે 7 વાગે સ્ટાફની સભા. પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પૂજ્ય સંત સ્વામીનો પ્રાગટ્ય દિન. પરમ પૂજ્ય સ્વામી શ્રી
શ્રીમદ સદગુણ શાલિનામ જિદજી દિવ્યાબ્ધમ ચ દિવ્યાગ્રતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાત્. જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરૈ વેદાદિ ગીત્યમ વિભૂ તન્મૂલાક્ષર યુક્તમેવ સહજાનંદમ ચ વંદે. વાણી અમૃત ધીપરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં વૈ દિવ્યતા નિરખતા સો દિવ્ય ભક્તો બધા. હૈયે હે દબજો મીઠો જનની સોને હાસ્ય મુખે વશો તે શ્રી જ્ઞાન યોગિરાજ ગુરુને નિત્ય નમો. આત્મીય મહોત્સવ, આત્મીય વર્ષ, આત્મીયતાનો પહેલો અર્થ છે, તમને ખબર છે, એમાં બે વર્ષથી બનાની ભાવે. આત્મીયતાનો બીજો અર્થ છે 16 અને 18 માયનું પોઝિટિવ જીવન. અને આત્મીયતાનો બીજો અર્થ છે પ્રસંગે મહારાજને કૃતાર્થ માની મહારાજના દર્શન કરી પોતાનો દોષ જોઈને ભજન કરવું એટલે પ્રભુ સાથે આત્મીયતાનો સંબંધ દ્રઢ થયો કહેવાય. આત્મીય મહોત્સવ સુધી આપની કક્ષાએ પહોંચવું, બાકીની બે કક્ષા ભગવાન પહોંચાડે, મારો તમારો વિષય નથી. ગઈકાલે આજ સવારે જ કોઠારી સ્વામી વાત કરી કે સંત સ્વામીજીનો ગઈકાલે જન્મદિવસ થયો, વરસાદની હેલી હતી જેમાં આપણે બધા એના આધારે થઈ ગયા હતા. 13મી તારીખે શાસ્ત્રી સ્વામીજીનો છે, અહીંયા નહીં હોવાને કારણે એમ કહું ચાલો 5-10 મિનિટ આજે ગોષ્ઠી કરી લઈએ. આત્મીય બનવું છે એટલે જ સભા રાખીશ. બંને સંતોની એક વિશેષતા એ છે, પોતા બનાની ભાવના, સંસ્થા માટેની, સત્સંગ સમાજ માટેની, સંત સ્વામી અને શાસ્ત્રી સ્વામીજીમાં એક પોતા બનાની ભાવના દેખાય. તમને બધાને જ ખ્યાલ છે, તમને બધાને ખ્યાલ છે જ, મારો શબ્દ યાદ રાખજો, એ કોઈ પણ ભોગે આત્મીય થવાનું છે જ. પ્રભુ આત્મીય કર્યા સિવાય રહેશે નહીં. મન બુદ્ધિના ડોરને બાજુમાં રાખીશો એટલે આત્મીયતાના પ્રદેશમાં આપણી એન્ટ્રી થાય. અહીંયા કોઈ કોઈને કોઈ સ્વાર્થ નથી, કોઈને સ્વાર્થ નથી. તમે બધા જ કાન ઉભા રાખીને સાંભળજો, કોઈને કોઈ સ્વાર્થ નથી. હા, પ્રકૃતિને આધીન જીવાય છે એ વસ્તુ જુદી છે, અને પ્રકૃતિનું પૂર્ણાહુતિ કરવા માટે આપણે એક બેઝ રાખ્યો છે આત્મીય. વાસના અને સ્વભાવ, રાગ અને દ્વેષ આત્મીયતાના પરમ દુશ્મન છે. અમે એક નાનકડી બુકલે લખીએ છીએ, તમે વાંચજો, દાખલો કરીએ છીએ. મને એમ સંકલ્પ થયો કે ચાલો હું ફ્રી છું તો 3 પ્રવચન કરી દઈશ. ઓજસ ને બધા ભેગા થઈને, દાસ સાહેબ બધા ભેગા થઈને એક બુકલેટ નાનકડી, આમ તો કેટલા 500 પાના લખાય. અહીં ડિપાર્ટમેન્ટ 22 હશે, ટેલિફોન ડિપાર્ટમેન્ટ 2. દરેક વ્યક્તિ પ્રકૃતિને આધીન જીવે છે, હવે પ્રભુ તરફ નજર રાખીને જીવવાનો છે. ગમતામાં જીવવાનું છે, બળે જીવવાનું છે, અને મીડિયમ માર્ગ છે આત્મીયતા. દરેકનો આગવો નેચર છે. આજે બંને સંતોના શુભ દિવસે આપણે નક્કી કરી નાખીએ કે આપણે છોડીએ સ્વતંત્રપણે પ્રકૃતિને આધીન જોવું નથી, વિચારવું નથી, ખાવું નથી, પીવું નથી, બોલવું નથી. ગુનાદાસની વાતમાં લખ્યું, જીવ માત્ર, જીવ પ્રાણી માત્ર પ્રકૃતિના આધીન જુએ, બોલે, ચાલે, ખાય, પીએ, બધું જ. એનો આખો જ પ્રવાહ માયાનો તદ્દન વિચિત્ર પ્રવાહ, ગંદો પ્રવાહ, સ્થૂળ પ્રવાહ, ચામડીયો પ્રવાહ, શુદ્ર પ્રવાહ, એનો કોઈ ફળ જ નથી. ખાધું, ખતમ થઈ ગયું, એવા ને એવા. ભોગ્યું, ખતમ થઈ ગયા, એવા ને એવા. આ એક અમરતા તરફની યાત્રા છે, અખંડ આનંદ તરફની યાત્રા છે. આખી આ એક દુનિયા જુદી છે. બધા જ પ્રકૃતિને આધીન થોડે વત્તે અંશે, થોડાક ભગવદીને આધીન, થોડાક સંતને આધીન, થોડાક ભગવાનને આધીન, બધા જીવી રહ્યા છે. આનંદની વાત એટલી છે કે બધાને એક ઉમંગ છે, સુરુચિ છે. આનંદની વાત એટલી છે કે બધાનો વિકાસ થઈ રહ્યો છે. બધાની આનંદની વાત એટલી છે કે પહેલા જેવો અંદર અંદરનો કકરાટ નથી, ઓછો થયો છે. આનંદની વાત એટલી છે કે ટોપ સુરુચિ ઘણામાં પ્રગતી ચૂકી છે, ધીમે 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 વિકાસ થશે જ. પાગલનામાં સુરુચિ પ્રગતિ, કોઈક પ્રસંગ બને એટલે વ્યક્તિ બુદ્ધિમાં આવી જાય, મનમાં આવી જાય, સ્વભાવમાં આવી જાય, પ્રકૃતિમાં આવી જાય, ભગવાન તરફ નજર નથી રાખતો. પ્રસંગ બનવાના છે, શું કરવાના બને, પણ પ્રસંગ આપણને શું ખાઈ જાય. તમારા મન બુદ્ધિ જે વાસના અને સ્વભાવમાં, રાગ અને દ્વેષમાં બિચારા બેસી રહ્યા છે, એને કારણવા તો પડશે જ. એટલે પપ્પાજી કહે કે ભ્રમ નિયંત્રિત સમાજ છે. પ્રભુ જયારે પ્રસંગ ગોઠવતા હોય ત્યારે આપણે અભાવ નહીં લેવાનો, ભાવફેરમાં નહીં, ટીકા ચર્ચા નહીં. ઘણું બધું બંધ થઈ ગયું છે, ઓવર 60%. એટલે એ દ્રષ્ટિએ પરિણામ ઘણું સારું કહેવાય. આપણા ગુનાથી સમાજના વાત કરતા, દુનિયાના કોઈ પણ આશ્રમ કરતા આપણી પ્રભુ તરફની યાત્રા સર્વોપરી છે.
આત્મીય સમાજની જય જય જય. ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.